मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहोवन्दे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 20 दिसंबर 2009, श्रीमद् राजचंद्र वचनामृत जी, क्रमवार पत्र स्वाध्याय, पत्रांक 530 नो आपनो स्वाध्याय चालू छे। महात्मा गांधीजी परम कृपाणु देव ने जे 27 प्रश्नों पूछा छे अने परम कृपाणु देवे संक्षिप्त में ए उत्तरो आप्या छे તે વિશેના પ્રશ્નોનો સ્વાધ્યાય આપણો ચાલુ છે। એમાં 12 પ્રશ્નો સુધી આપણે વિચારણા કરી છે। આજે 13મા પ્રશ્નથી પ્રારંભ કરીશું। પ્રશ્ન 13, ખ્રિસ્તી ધર્મ વિશે આપ કંઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો। પેલા વેદ વિશે પૂછ્યું, ત્યાર પછી ગીતા વિશે પૂછ્યું, ત્યાર પછી અન્ય ધર્મો ઉત્તમ ધર્મ માટે પણ પૂછ્યું, અને હવે સ્પેસિફિક ખ્રિસ્તી ધર્મ વિશે એ અહીંયા પ્રશ્નો મૂક્યો છે। કેમ કે ગાંધીજી વિલાયતમાં ભણ્યા હતા, બેરિસ્ટર થયા હતા, અને પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત હતા, અંગ્રેજોથી બહુ પ્રભાવિત, એટલે એમને ક્રિશ્ચિયાનિટીની અંદર સેવા અને એ બધી પ્રવૃત્તિઓ ચાલે એનાથી એનું આકર્ષણ વિશેષ હતું। કૃપાળુદેવ એને સમાધાન આપે છે, ખ્રિસ્તી ધર્મ વિશે સાધારણપણે હું જાણું છું। ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે। જવાબ આપે છે કે સાધારણપણે એ ધર્મનું અમને જ્ઞાન છે, પરંતુ એક સાથે સૂત્ર આપે છે કે ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય એવું છે। થોડો ઘણો પણ જો અભ્યાસ હોય તો પણ એટલું સમજી શકાય કે ભરતખંડની અંદર, આ આર્ય દેશની અંદર મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, શબ્દ છે, જેવો ધર્મ શોધ્યો છે અને વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી। અહીંયા એ ધર્મની વિચારણા એટલી બધી મૂળભૂત થઈ છે, પરમ તત્વ સુધી, એ જે આખું આત્મદ્રવ્ય ચૈતન્ય છે એ ચૈતન્ય સુધી જેટલી વાત વિચારણામાં આવી છે, પહેલાં તો એને શોધવામાં આવી અને શોધીને પછી વિચાર કર્યો। આ દેશના મહાપુરુષોએ ધર્મનું સંશોધન કર્યું, એ તપથી કર્યું, હજારો વર્ષો સુધી, યુગો સુધી તપ કર્યા, અને એ તપના આધારે એમણે સંશોધન કર્યું, તો જેવું વિચાર્યું શોધ્યું એવો બીજા કોઈ દેશથી વિચારાયો નથી। કોઈ દેશની પરંપરામાં, કોઈ દેશના ઇતિહાસની અંદર આત્મતત્વની શોધ માટે, પરમ તત્વની શોધ માટે કોઈ બીજો ઇતિહાસ, કોઈ બીજી સાધના વિશેષ પ્રકારની મળતી નથી। ઉપર છેલ્લી બધી માન્યતાઓ ઊભી થઈ હોય છે, તેમાં ખ્રિસ્તી ધર્મમાં જીવનું સદા પરવશપણું કહ્યું છે અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. ખ્રિસ્તી ધર્મની અંદર જીવનું સદા પરવશપણું કહ્યું છે. એ ધર્મની વધારેમાં વધારે શું? તો એ ઈશ્વરને આધીન છે. પ્રત્યેક જીવ, એણે પોતાનો જીવ માત્ર પાપી છે, એ પાપ કરે છે, એ પાપની એને પ્રભુના પૈગંબર, એના ફિરસ્તા ઈશુ પુત્ર એની પાસે, પાદરીઓ પાસે પાપની કબૂલાત કરો અને એ માફ કરે તો એને સ્વર્ગમાં જવાની અનુમતિ મળે. આવી પ્રકારની સામાન્ય, એમાં જીવનું પરવશ પણ, જીવ સદા પરવશ છે, સદા ગુલામ છે. જીવ ક્યારે કોઈ સ્વતંત્ર દ્રવ્ય છે? જીવનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે? જીવની કોઈ સ્વતંત્ર પ્રતિભા છે? એવી વિચારણા નથી. જીવને જે કલ્પના છે એ તો અમુક લોકોને સુપ્રીમ માન્યા છે અને બાકીના બધા એના ગુલામ છે, પરવશપણું છે. જીવ પોતાની મેળે ક્યારે કંઈ કરી ન શકે, કોઈની કૃપા, કોઈની દયા, કોઈની મહેરબાની તો જ એ જીવનું કલ્યાણ છે, કોઈના ઉપર આધારિત છે. આ પરવશપણું કહ્યું છે. અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જેવું સંસારી અવસ્થાની અંદર જેવી દશા એવી છે, એવું જ એ જીવ જ્યારે મુક્તિ પામે અથવા તો એની ઉચ્ચ ગતિ થાય તો પણ એની દશા તો એવી જ છે. એ આધીન છે, જીવની આધીનતા મૂકી છે. જીવની સ્વાધીનતા, સ્વાયત્તપણું, સ્વતંત્રપણું એ ત્યાં છે નહીં. જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી. કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી. તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. કૃપાળુદેવ બહુ સ્પષ્ટ કહે છે, એક તો જીવની અનાદિ સ્વરૂપ જે છે એનું વિવેચન પણ એ ધર્મમાં કંઈ નથી. જીવનું અનાદિ સ્વરૂપ શું? છ દ્રવ્યના આધાર ઉપર જેમ આ દેશની અંદર વિચારણા થઈ છે એવું જીવના અનાદિ સ્વરૂપની કોઈ વિચારણા ત્યાં નથી. એટલું જ નહીં પણ કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી. કર્મની જે વ્યવસ્થા છે, જે જીવના અન્ય દ્રવ્ય સાથેના સંયોગથી બનતી અવસ્થા છે અને એની નિવૃત્તિ પણ થઈ શકે છે. પાછી કર્મ સંબંધી અવસ્થા એ કાયમ નથી, નિત્ય નથી, સનાતન નથી, શાશ્વત નથી. કર્મની અવસ્થા જીવના વિભાવને કારણે, જીવના મોહને કારણે થાય છે અને એ અવસ્થા ટળી શકે છે, ટાળી શકાય છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર આ વાત મૂકી છે, છ પદના પત્રમાં પણ મૂકી છે કે જીવ વિભાવ પરિણામથી કર્મનો કરતા છે, એનું ત્રીજું પદ છે, અને કર્તાપણું હોવાને કારણે ભોગતાપણું છે. પણ તે કર્મનું કર્તાપણું અને ભોગતાપણું ટાળી શકવા યોગ્ય છે. કર્મની વ્યવસ્થા છે, કર્મની વ્યવસ્થાના પરિણામમાં બંધની વ્યવસ્થા છે અને સાથોસાથ એ કર્મની વ્યવસ્થાને ટાળી શકાય એવું જીવનું સ્વાધન, જેને કે સ્વાતંત્ર્ય છે અને સામર્થ્ય છે. આ બહુ મહત્વની વિચારણા છે. જે સનાતન છે એની સાથે એકબીજાનો પરસ્પર સંબંધમાં સુપ્રીમસી કોની છે? સર્વોત્તમતા કોની છે? શ્રેષ્ઠતા કોની છે? જીવદ્રવ્યની છે. કર્મ ગમે તેવા હોય, કર્મનો આપણને જે કંઈ કંઈ ઘેરાવો ગમે તેટલો ગાઢ હોય તો પણ આ તૂટી શકે કે નહીં, તોડી શકાય કે નહીં, અને તોડે તો કોણ તોડે? એની નિવૃત્તિ વ્યવસ્થા શું? કોઈ બીજું આવીને તોડે? આખો પુરુષાર્થ માર્ગી ધર્મ આર્યાવર્તની અંદર એટલો સુંદર રીતે આપ્યો છે. વૈજ્ઞાનિક જેને કહીએ, સંશોધનથી, વૈજ્ઞાનિક ઢબથી ધર્મની વિચારણા, તત્વની વિચારણા એ આર્ય દેશમાં થઈ છે. એ કહે છે, ક્રિશ્ચિયાનિટીની અંદર અનાદિ સ્વરૂપનો જ વિચાર નથી જીવના, કે જીવનું અનાદિ સ્વરૂપ શું, એ જીવ શુદ્ધ બુદ્ધ, અનંત જ્ઞાન, અનંત દર્શનયુક્ત, સ્વયં જ્યોતિ એટલે સહજ ચૈતન્ય સ્વરૂપ અને સુખનું ધામ. આ વિચાર ત્યાં નથી. જીવના સુખનો આધાર પણ કોઈ, જીવના આનંદનો આધાર પણ કોઈ. જીવ સદા પરવશ, સંસારી અવસ્થામાંય પરવશ, અને એ જીવનો મોક્ષ થાય તો પણ પરવશ, ઈશ્વરને આધીન, ઈશુને આધીન, ઈશ્વરીય પિતાના પુત્રને આધીન, જે શબ્દ પ્રયોગ ત્યાં થતા હોય તે પ્રકારના થયા કરે. અને એમાં એના એજન્ટો બધા જેને કહીએ પાદરીઓ, એને આધીન. તો એવી અવસ્થા છે. એટલે કે જે કે તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. ગમે એટલું તમે મને કહો તો પણ એ ધર્મ સર્વોત્તમ છે એવો મારો અભિપ્રાય થાય એમ છે નહીં. કારણ કે મૂળભૂત વાત ખોટી છે. પછી બહારની વાત કરે કે જુઓ એ કેટલું શિક્ષણ ચલાવે છે, કેટલી શિક્ષણ સંસ્થાઓ ચાલે છે, ભણાવે છે, દવાખાના ખોલે છે, હોસ્પિટલ કરે છે, અનાથાશ્રમ કરે છે, દરિદ્રોની સેવા છે, ગરીબ ઉમર સેવા છે, આવી પ્રકારના અનેક પ્રકારના પછી એના તમે પ્રકલ્પો આપો. ધર્મનું મૂલ્યાંકન શેનાથી થાય? આ સાઈડ એક્ટિવિટીથી થાય કે મૂળભૂત ધારણાથી થાય? આજે આપણી મુશ્કેલી શું છે? કોઈ પણ ધર્મને, કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ પદ્ધતિને મૂલ્યાંકન કરવા માટે આપણી પાસે માપદંડ શું છે? બાહ્ય. એ આ શું કરે છે ને, આ કરે છે ને, એને ત્યાં આમ છે ને, ગમે તેટલું કરે, એ રોજ સદાવ્રત ચલાવે એટલી ધર્મ શ્રેષ્ઠ છે? સમજવું જોઈએ જીવને કે ધર્મને આત્મા સાથે સંબંધ છે. આત્માની મુક્તિ માટે ધર્મ છે, નિજ સ્વભાવની પ્રાપ્તિ માટે ધર્મ છે, અને એ સ્વભાવમાં સ્થિરતા મેળવવા માટે ધર્મ છે. આ બધા એના સાઈડ એક્ટિવિટી છે, ઇતર પ્રવૃત્તિઓ છે. સ્કૂલ સરસ છે, છોકરાઓને ભણાવતા નથી, ઇતર પ્રવૃત્તિ બહુ સરસ ચાલે છે. છોકરાઓ જાય એટલે બધા સીધા ક્રિકેટ મેદાનમાં. અરે પણ ક્લાસ ચલાવવાનો છે કે નથી ચલાવવાનો? એને એના વિષયો શીખવવાના છે કે નહીં? પણ નાટ્યમાં ફર્સ્ટ આવી અમારી સ્કૂલ, સંગીતમાં ફર્સ્ટ આવી, આ થ્રો બોલમાં ફર્સ્ટ આવી, શું કરું, ધોઈ પીવું છે? તમારું કામ શું છે? બાળકને શિક્ષણ આપવાના. અને ઇતર એક્ટિવિટી એટલી બધી વધી જાય કે મૂળ એક્ટિવિટી ખસી જાય, મૂળ એક્ટિવિટી ખસી જાય. એવી રીતે આજે ધર્મના જે જે સ્થાનકો છે, કેન્દ્રો છે, આશ્રમો છે, ત્યાં આ બધે ઇતર પ્રવૃત્તિનું જોર વધારવા માંડ્યું. કેમ કે સહેલી છે, પ્રસિદ્ધિ સરળ છે, એની અંદર ખૂબ મોટી પ્રસિદ્ધિ જલ્દી મળી જાય. તો એ જેને કહે કે ઇઝી ગોઈંગ વે છે, આ સસ્તી પ્રસિદ્ધિનો માર્ગ છે. પણ સાચા ધર્મની આરાધનામાં સંયમ વધારવો પડે, તપ વધારવું પડે, સાધના વધારવી પડે, ધ્યાન વધારવું પડે, જ્ઞાન વધારવું પડે. આ તો આકરું છે, બહુ આકરું છે. સંશોધન તત્વનું કરવું પડે, ચિંતન કરવું પડે, મનન ચિંતન કરવું પડે, અસંગતા કેળવવી પડે. એ ન ગમે, હિસ્સો હિસ્સો ગમે, 10,000 માણસ ભેગા થાય તો જરા મજા આવી જાય, પણ તું એકલો રહે ને, ધર્મ તો અહીંયા છે નથી. આ ઇતર પ્રવૃત્તિથી ક્યારેય ધર્મનું મૂલ્યાંકન ન થઈ શકે. એ સારી બધી હોય પણ સંસારની સારી, સંસારમાં જે અનેક સંસ્થાઓ છે એમાં એક સંસ્થા છે, ઇટ ઇઝ સોશિયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ નોટ એ સ્પિરિચ્યુઅલ વન. એને ધાર્મિક અથવા આધ્યાત્મિક એ કહી ન શકાય. અધ્યાત્મનું કેન્દ્ર તો આત્મા છે, સ્વ છે પર નથી. સ્વ ઉપર દ્રષ્ટિ ન જાય, સ્વની સાધના ન થાય, સ્વની ઓળખાણ ન થાય, સ્વને શોધવાનો પ્રયત્ન ન થાય, સ્વ ઉપલબ્ધ ન થાય, સ્વમાં સ્થિરતા ન થાય, સ્વમાં રમણતા ન થાય, તો એ ધર્મ નથી. બાકીનું બધું તો ખેંચાઈ જવાય. અને પછી તપ સંયમનો માર્ગ તો થોડો કઠિન છે, કષ્ટદાયક છે, તો એમાંથી ઇઝી માર્ગ મળી જાય કે આપણે ઘણો ધર્મ કરીએ છીએ, પછી હાલો ને માલો બધા ભેગા થાય, હા આપણા જેવું તો કોઈ નહીં, આપણે આટલું અહીંયા કર્યું, આટલા આમ કર્યું, બધી ગણતરી કરી શકાય, અમે આટલું કર્યું ને આટલા ગામ ગયા ને આટલા કેમ્પ કર્યા ને આટલા માણા આવ્યા, જે આવ્યા તે એ સામાજિક પ્રવૃત્તિ છે, એને અધ્યાત્મ સાથે કોઈ સંબંધ નથી. એટલે ખ્રિસ્તી ધર્મની અંદર આ એક જબરજસ્ત દુનિયામાં આભા ઉભી કરી છે. પૈસા ઘણા છે પશ્ચિમી દેશો પાસે, એ પૈસાના આધાર ઉપર અનેક દેશોની અંદર એણે આ પ્રકારનું પોતાનું આધિપત્ય જમાણાયું છે, અને લોકોની જે અજ્ઞાન અવસ્થા છે, મૂઢ અવસ્થા છે, એનો લાભ લીધો છે. એટલે બધી જગ્યાએ ક્રિશ્ચિયન જાણે આવ્યું એટલે મોટો પેલો સાબુદ્દીન છે ને, એ બહુ સરસ મજાના ટૂચકા કહેતા હોય, એણે કીધું કે અમે હાસ્યનો કાર્યક્રમ આપવા માટે એન્ટવર્પમાં ગયા, હોટલમાં અમને ઉતારો આપ્યો, અને હોટલમાં ઉતારો આવ્યો પણ પછી તો કે લાલ ગલોલા ઘૂમ જેવો એક મણા આવીને ઊભો રહી ગયો, હટકો ફર્સ્ટ ક્લાસ કપડા પહેરીને, તો અમે તો ઊભા થઈ ગયા કે અમારા રૂમની અંદર પલંગમાંથી, પછી તેને પછી તો પાછો ટેબલ ઉપરથી ટ્રે લઈને આવ્યો, તો ખબર પડે કે આ તો વેઇટર મૂવો છે. પણ મનની ગુલામી એટલી બધી છે, સંસ્કારો એટલા બધા છે, કે કોઈ અંગ્રેજ આવ્યો કે જાણી સાહેબ જ હશે, અરે સાહેબ નથી ભંગ્યો છે, તો શું હાલી નીકળો છો. પણ મગજની અંદર એટલી બધી ગુલામી છે, માનસિકતા એટલી બધી છે, કે કોઈ પાદરીને જોયો નથી જાણે કોઈ પવિત્ર પુરુષ આવી ગયો, અરે કોઈ પવિત્ર પુરુષ નથી, નરાધમ છે, તને હજી એની ઓળખાણ નથી ભાઈ. પણ બહુ આ અંજાઈ જાય, અજાયણા આંધળાને અંજાયેલા, ત્રણેય આ બધા અંજાયેલા છે, એમના પ્રભાવ નીચે આવી જાય, અંજાઈ જાય, સ્વને ભૂલી જાય, એને કે ખબર ન પડે હું કોણ છું. તો આવી રીતે આ સંસ્કૃતિનું આ ધર્મનું સ્વરૂપ છે, આક્રમક છે, વિશ્વની અંદર જબરજસ્ત આક્રમક છે, અને એને કારણે આપણને પણ થોડો એમ થાય કે ધર્મ શ્રેષ્ઠ છે. પણ આત્મકલ્યાણની દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરીએ તો, એટલે કૃપાળુદેવ કહે છે કે તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. કારણ ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદ વશે કહ્યું નથી, આ બીજો ધર્મ છે એને મતભેદ છે માટે નથી કહ્યું, પણ મનનું સમાધાન સત્યની શોધ કરતા કરતા પણ જે નથી મળતું, જે સમાધાન થતું નથી, એના આધાર ઉપર, પરીક્ષાના અનુભવના આધાર ઉપર કહેવાયું છે. વધારે પૂછવા લાગીએ, યોગ્ય લાગે તો પૂછશો, વિશેષ સમાધાન કરવાનું બની શકશે. પ્રશ્ન 14. તેઓ તો એમ કહે છે કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે, ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે અને હતો. ઈસુ છે ઈશ્વરનો પુત્ર છે, ઈશ્વરનો પુત્ર છે, ઈશ્વરના પુત્રના શરણે જા તો એ પુત્ર તારા ઉપર દયા કરી અને તને ઈશ્વરની પાસે મોકલશે, તો જ ઈશ્વર તારો સ્વીકાર કરશે, કારણ કે ઈશ્વરને સ્વીકાર કરવા માટે એના પુત્રની ભલામણ જોઈએ છે, આવશ્યક છે. ભલામણ ચીઠી વિના કઈ થતું. રૂપાળુદેવ કહે છે એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. ત્યારે માનવું હોય તો કોઈ રોકતું નથી, પણ જેને માન્યતા કરવી છે એને તો પ્રમાણ જોઈએ. જૈન દર્શન આખું પ્રમાણ ઉપર ઊભું છે. નય, નિક્ષેપ, ભંગીમા, ભેદ, પ્રભેદ અને પછી પ્રમાણ, આગમ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, પુરુષ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ, અનેક પ્રકારના પ્રમાણોના આધાર ઉપર સત્યની પરીક્ષા કરવી. પુરુષ પ્રમાણમાં કૃપાળુ દેવ જેવો સમર્થ પુરુષ એમ કહે કે અમને પણ સ્વીકારતા પહેલા તમે અમારી પરીક્ષા કરજો, અને એમ થવામાં તે રાજી છે, એને કઈ વાંધો નથી, તમે પરીક્ષા કરો, તો કે તું કોણ મને પૂછનાર. ના, એ આર્ય ધર્મ નથી, એ આત્મધર્મ નથી. પૂછીશ મારે તમારી પાસેથી આત્મા મેળવવો છે, ધર્મ મેળવવો છે, તો તમે ધર્મ પામ્યા છો કે નહીં જરૂર હું પૂછીશ, જરૂર હું એ જાણવાનો પ્રયત્ન કરીશ, પછી જ સરણું સ્વીકારીશ, અન્યથા નહીં. લોલમ લોલ કરીને એ વાત નહીં. પરીક્ષા કરવી, પરીક્ષા કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. મહાત્માની પરીક્ષા કરવી, પણ મહાત્માની પરીક્ષા કરી શકે કોણ? મુમુક્ષ. માટે સર્વપ્રથમ હું યોગ્ય થઈશ, અને યોગ્યતાના આધાર ઉપર મહાત્માના અંતરંગની અલૌકિક દશાની પરીક્ષા કરીશ. એટલો બધો માર્ગ મૂક્યો છે કે આત્માને પહેલેથી સ્વતંત્ર રાખ્યો છે. મોક્ષમાં પણ એની એ અવસ્થા છે, પણ પ્રારંભમાં પણ એની અવસ્થા સ્વતંત્ર છે, કુંઠિત નથી એની વિચાર બુદ્ધિ. બહુ અદ્ભુત આ બધા પાસા જેને કહીએ, લક્ષમાં આવે તો ખબર પડે કે ધર્મની કેટલી ઊંચાઈ છે. આપણા દેશની અંદર જે બધા દર્શનો છે, એ દર્શનોમાં જીવ વિશેની કલ્પના શું છે, માન્યતા શું છે? તો ક્રિશ્ચિયનિટીમાં છે કે એવરી મેન ઇઝ સિનર, એક એક માણસ પાપી છે. એના પાપની કબૂલાત ઈશ્વરના પુત્ર પાસે કરે અને ઈશ્વરનો પુત્ર એના પાપને માફ કરે ત્યારે એ જીવ પવિત્ર બને છે અને એને સ્વર્ગમાં જવાની અનુમતિ મળે છે. એક માન્યતા એવી છે કે પાપી છે, અને એક દિવસ એવો આવશે કે જેથી આ બધા જીવોને ભગવાન બોલાવશે, કયામતનો દિવસ આવશે અને કબરમાંથી બેઠા થઈને જવાબ દેવો પડશે, અને એ પાપ ઉપર એ જે સજા આપે એ સજા ભોગવવાની રહેશે, એ અદાલતમાં એનો ન્યાય થશે. એ પહેલાંય ગુલામ, મૈરો તો એ ગુલામ, મૈરા પછી એ ગુલામ, અને મુક્ત થાય તો એ ગુલામ. આ જીવની માન્યતા, જીવ વિશેની માન્યતા. ધર્મ શ્રેષ્ઠ કયો? એટલે જ વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાની શિકાગોની ધર્મ પરિષદમાં કીધું કે કયો ધર્મ શ્રેષ્ઠ છે એના ભાષણો અમારે નથી સાંભળવા, હું તો એના પરીક્ષાના પ્રમાણ લઈને આવ્યો છું. તમારામાંથી બોલો 4,500 વિદ્વાનો ભેગા થયા હતા શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં. એણે કહ્યું કે ધર્મના પાસામાં પહેલું એ જીવ વિશે એની માન્યતા શું છે ધર્મમાં, બીજું ઈશ્વર વિશે શું માને છે, ત્રીજું જગત વિશેની એની માન્યતા શું છે, અને ચોથું આ જીવ જગત અને જગદીશ એટલે ઈશ્વર એ વચ્ચેનો પરસ્પર સંબંધ શું છે. એ સાયન્ટિફિકલી જેની પાસે શ્રેષ્ઠ છે એ ધર્મ શ્રેષ્ઠ છે. જેને આનું સંશોધન કર્યું છે, જેણે આ શ્રદ્ધા શોધી છે, એ શ્રેષ્ઠ છે. બાકી તમે બાકીની બધી વાતો કર્યા કરો, અમે આમ કર્યું ને આટલું, આમ કર્યું ને આટલા જંગલોમાં આટલી શાળાઓ ખોલી, આ બધી કંઈ જાણવાની અમારે જરૂર નથી. બહુ મહત્વની વાત આપણા દેશના ગુરુવર્યોએ મૂકી છે. બધામાંથી સંસારની કોઈ પણ પ્રવૃત્તિ, સ્વાર્થની કે પરોપકારની, બધામાંથી ઉઠાવી લીધા છે કે ક્યાંય જાણે અજાણે સંસારનું સ્વરૂપ તો સ્વીકારી લઈશ, માં મોક્ષનું સ્વરૂપ એ આત્માની અસંગતા છે, અભયતા છે. હવે કહે છે કે તું શ્રદ્ધાથી માન તો માની શકાય, પ્રમાણથી નહીં માની શકાય. તો ધર્મને સેનાથી માનવો? પ્રમાણથી માનવો. પરમાત્માને સેનાથી માનવા? પ્રમાણથી માનવા. સદગુરુને સેનાથી માનવા? પ્રમાણથી માનવા. આ માર્ગ પ્રમાણથી માનો, અને પ્રમાણ માટેના ન્યાય છે, એ ન્યાયના સૂત્રો છે, એના સિદ્ધાંતો છે, એ આખું જુદું દર્શનશાસ્ત્ર છે કે કયા કયા પ્રમાણ લેવાય, કયા પ્રમાણમાં કયો દોષ આવે, કઈ રીતે વિચારવામાં કઈ રીતે યોગ્ય ન હોય, એ બધી આખો જુદો વિષય છે. શાસ્ત્રો વિષય, શાસ્ત્રોનો વિષય છે, દર્શન શાસ્ત્રનો. એમાં ન્યાય આવે છે, એમાં તર્ક આવે છે, એમાં અનુમાન આવે છે, એમાં અનુપ્રેક્ષા આવે છે, અને એમાં ધ્યાન આવે છે. છેલ્લે ધ્યાનથી એને નિર્ણય લેવાનો હોય છે, અનુભૂતિથી એને નિર્ણય લેવાનો હોય છે. આગમ પણ છે, યુક્તિ પણ છે, અને અનુભૂતિ પણ છે. પણ એને ફેંસલો તો અનુભૂતિના આધાર ઉપર લેવાનો છે, તો અમારા બધા પ્રમાણની અંદર છેલ્લે તારી અનુભૂતિ શું છે? અનુભૂતિના આધાર પર. એટલે કે જે પ્રમાણથી સિદ્ધ નથી, જેમ ગીતા અને વેદના ઈશ્વર પ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે તેમ જ બાઇબલના સંબંધમાં પણ ગણવું. વેદ અને ગીતામાં કહ્યું હતું કે ઈશ્વર પ્રેરિત છે એવું માની શકાય નહીં, કારણ કે ઈશ્વર તો અક્રિય છે અને અક્રિય એવો કોઈ પાના લઈને લખવા બેસે એવી કંઈ વસ્તુ સંભવિત નથી. અગાઉ કહી દીધું છે, વેદમાં પણ કહ્યું છે, ગીતામાં પણ કહ્યું છે. એમ ઈશ્વર બાઇબલ પ્રેરિત છે એ પણ વસ્તુ તમારે શ્રદ્ધાથી માનવી હોય તો માનો, પણ પ્રમાણથી માની શકાય એમ નથી. કારણ કે પ્રમાણથી ઈશ્વરની તમારી કલ્પના શું છે? એ કલ્પનાવાળો ઈશ્વર એ કંઈ કોઈ દેહના ક્રિયાના કાર્યો કરી શકે નહીં, એવા કાર્યો ન કરી શકે. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમ કે રાગ દ્વેષ આદિ પરિણામ જ જન્મનો હેતુ છે. તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતા યથાર્થ લાગતી નથી. ઈસુ ઈશ્વરનો અવતાર છે, એનું કેટલો સરસ ખુલાસો આપ્યો છે. એ કહે છે કે જે જન્મ મરણથી મુક્ત થયા છે એનું નામ ઈશ્વર. જો જન્મ મરણને ચક્કરમાં ચાલુ હોય, ભવ ચક્કર ચાલુ હોય, સંસારનું પરિભ્રમણ ચાલુ હોય તો એ ઈશ્વર છે ને? તો પહેલી વાત કે ભૂલી જાય, પછી લોકો વાત કરતા હોય તમે વાત ઈશ્વરના નામે કરો છો, પણ ઈશ્વર કોની તો ભૂલી ગયા. ઈશ્વર એટલે જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર. હવે એ અવતાર લઈએ, આપણે જ્યારે અવતારની વાત કરીએ ત્યારે જન્મ મરણથી મુક્ત થયેલો ઈશ્વર વિશે બોલીએ છીએ, તો કે જન્મ મરણથી મુક્ત થયેલો ફરી જન્મ ધારણ કરે આ કેમ બને? તો તે અવતાર લે એ બનવા યોગ્ય નથી. કાં તમે ઈશ્વરની વ્યાખ્યા બદલાવી નાખો કે જેના જન્મ મરણ હજુ નષ્ટ થયા નથી, જેનું સંસારનું પરિભ્રમણ હજુ ટળ્યું નથી એવો ઈશ્વર. તો ઓલો એમ કે મારા મને એનામાં શું ફેર છે? પછી હું શું ખોટો? મારી ભજના કર ને, મારી પૂજા કર. વિસંગત વાતો આવે, સમજાય નહીં, પકડાય નહીં, કારણ કે જીવ ઘણીવાર વાંચતી વખતે કે સાંભળતી વખતે જાગૃત છે એવું માની લેવું. ઉપયોગની જાગૃતિ, આમ તો જીવ તો જાગતો છે તો જ વંચાય ને, આંખો તો ખોલી છે અને સાંભળવા બેઠો ત્યારે કાને ખુલ્લા છે, ભલે રહ્યા, ઉપયોગ નથી. ઈશ્વરની વાત કરે છે, જન્મ મરણથી મુક્ત છે ની વાત કરે છે અને અવતાર લેવાની વાત કરે છે. આ કૃપાળુ દેવ કે બનવા યોગ્ય નથી, તમે શું વાત કરો છો? આ દેખીતી વાત વિરોધી છે. રાગ દ્વેષ આદિ પરિણામ જન્મનો હેતુ છે. જીવને જન્મ સાથી મળે છે કર્મથી, કર્મનો પાયો
જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખ ના હેતુ કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અણ હેતુ.
આ જન્મ જરા મૃત્યુનું કારણ તો બે જ કારણ છે, કર્મનો, કર્મનું કારણ રાગ ને દ્વેષ, આ દુઃખનો હેતુ છે. તો એ કહે છે કે રાગ દ્વેષ પરિણામ જન્મનો હેતુ છે અને તે જેને નથી એવો ઈશ્વર. રાગ દ્વેષના પરિણામથી રહિત છે એવો ઈશ્વર. ઈશ્વર રાગ દ્વેષ વાળો છે? રાગ દ્વેષ વાળો ઈશ્વર હોઈ શકે? એવો ઈશ્વર એ જન્મ ધારણ કરે ક્યાંથી કરે? રાગ દ્વેષ તો છે ને, તો કારણ નથી તો કાર્ય ક્યાંથી થાય? વૈજ્ઞાનિકતા સમજાય છે કે કારણ નથી, જન્મનું કારણ રાગદ્વેષ, રાગદ્વેષ જેને નથી એ જન્મ છે નથી ને, કેવી રીતે લે? કારણ તો છે ને, બીજ નથી, વૃક્ષ કેવી રીતે થાય? જે સંભવિત જ નથી. આ પ્રમાણ કે જ્યાં બીજ નથી, મૂળ નથી, તો વૃક્ષ ક્યાંથી થવાનો છે? એમ આ તારા જન્મ મરણનું વૃક્ષ છે, પણ કર્મનું બીજ નથી. અને કર્મ માટે રાગદ્વેષ જોઈએ તો કર્મ બંધાય, કે અંધા કર્મ બંધાય, મફતમાં બંધાય તો સીધ બેઠા બેઠા કર્મ બાંધા કરે નહીં. પ્રમાણથી વસ્તુ સમજીએ, ન્યાયથી વસ્તુ સમજીએ, ઉપયોગને જાગૃત રાખીને સમજીએ. મનુષ્યપણાની અંદર જે બુદ્ધિ અને જે સમજણ મળી છે સંગનીપણું, એ સંગનીપણાનો ઉપયોગ કરો. વાંચતા વિચારતા ક્યાંય ભૂલ નહીં થાય, નહીં તો બધું કર્યા પછી ભૂલમાં અથડાય છે. કોઈ સ્પષ્ટતા આવતી નથી, નો ક્લેરિટી ઓફ થોટ્સ, પોતાના વિચારો સંબંધી પણ કોઈ સ્પષ્ટતા નથી. અને આવા સાધક બનીને અહીં તહીં બૈઠકા કરે છે, જેને કોઈ દિશાનું ભાન નથી, દશાનું ભાન નથી, એ સુસિદ્ધિ કરી શકે અને સુસિદ્ધિ કરાવી શકે. રાગદ્વેષના પરિણામ એ જન્મનો હેતુ છે ને, એ જેને નથી એવો અવતાર, એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતા યથાર્થ લાગતી નથી. તમારી વાત ઈશુ ઈશ્વરનો અવતાર છે આ વાત ક્યાંય બેસતી નથી, પ્રમાણથી નથી બેસતી, થોડોક વિચાર કરીએ તોય નથી બેસતી. અને જે પ્રભાવમાં હોય સાંભળી લે, આંધળા જેમ આપણે એ કે છે, એને કીધું, પણ એણે કીધું, પણ તું શું કરતો હતો? એણે તો કીધું કે ભગવાન છે, એણે કીધું કે ભગવાન છે, પણ તે શું કર્યું? તારી પાસે પ્રમાણ કઈ? આપણે વિચારવાનું કઈ? તો આ વિચારવાનું આપણે કે બીજાએ? આ મોટામાં મોટી કર વિચારતો પામ, એ સૂત્રમાં તો કૃપાળુ દેવે આપણને બરાબર પકડી લીધા છે કે કર વિચારતો પામ. તો વિચાર કોણ કરશે? તું કે તારો ગુરુ? નક્કી તો કરવું પડશે ને, કે તારો ઈશ્વર? કોઈ નહીં, તું જ. પામવું છે કોને? તો કર વિચારતો પામ, એ તો પામી ગયા છે, એને ક્યાં વિચાર કરવાનો છે? તારે વિચાર, તારે જો પામવું હોય તો વિચાર તારે કરવો પડશે ભાઈ. તું વિચાર નહીં કર, આ વિચાર એ સાધના છે. જુઠાભાઈને પત્રાંક 33માં કૃપાળુ દેવે લખ્યું કે ઉપયોગ એ સાધના છે, એ તમને અત્યારે જણાવી જાઉં છું. ઉપયોગ, આત્માની જાગૃતિ, પોતાનું સ્વયં સંગની તત્વ છે, પ્રજ્ઞા તત્વ છે. આ વિચારની શક્તિ આ જીવ સિવાય બીજા કોઈ તત્વમાં નથી. જગતના પાંચ પદાર્થ અજીવ છે, અનંતા અનંત છે, પણ અજીવ છે, એ એક પણ વિચાર કરી શકે એમ નથી. આ પુસ્તક, આ ટેબલ, આ મેજ, આ લાદી, આ માઇક કોઈ વિચાર કરી શકે એમ નથી. વિચાર કરી શકે એવું એક જ દ્રવ્ય આ વિશ્વમાં અને લોકમાં, તે છે જીવ. અને એણે જો પામવું હોય તો વિચાર વિના પામી નહીં શકે, અને વિચાર સ્વયં કરવો પડે. આપણા વતી કોઈ વિચાર ન કરી આપે. ઈશ્વરનો દીકરો છે ને હતો, આમાં લખ્યું છે, તેવો એમ કહે છે કે ઈશ્વરનો દીકરો છે અને હતો. ઈશ્વરનો દીકરો છે ને હતો તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે. રૂપક એટલે દાખલા, સાહિત્યની અંદર રૂપક આપે, જેમ આમ, જેમ કે જાણે આ સૂર્ય હોય ગયો, જાણે સોનાનો હોય ગયો, પણ કે સોનું બનું ત્યાં કાંઈ હોતું, હળગી જઈશ તું, લેવા જઈશ તું, પણ રૂપક છે આ બધું બોલાયા હું. ઓહો, તમારો અવાજ તો જાણે રૂપાની ઘંટડી રણકી. રૂપક છે અવાજ, એ ઘંટડી નથી, તું ઘંટડી નથી, પણ આ બધું રૂપક છે. એટલે ઈશ્વરનો દીકરો છે એમ રૂપક તમારે કેવું હોય તો સરસ મજાના સારા શબ્દો છે, એ રૂપકની તરીકે વિચારીએ તો બંધ બેસે, નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. જો પ્રમાણથી વિચારો તો બાધા આવશે, મુશ્કેલી આવશે. જો કૃપાળુદેવ પ્રમાણથી વિચારે છે, મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ સી રીતે કહેવાય? આ પહેલું પૂછ્યું, મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એ કેવી રીતે કહેવાય? ઈશ્વર કેવો છે? સંસારથી, એ સંસારી છે પહેલા, પછી પૂછવું પડે તો ઈશ્વરનો ભાઈ કોણ, પછી પૂછવું ઈશ્વરનો બાપ કોણ, અને દીકરો છે તો આ દીકરાની માં કોણ? જાજુ વિચારતા નથી ને એટલે પછી બધું કામ ચાલે છે. વિચારો, મુક્ત એવા ઈશ્વરને દીકરો ક્યાંથી હોય? તું વિચાર તો કરતો, ઈશુ પુત્ર, ઈશુ ઈશ્વરનો પુત્ર છે, ઈશ્વરનો પુત્ર છે, માંબડા કરસ તો કોક વિચારક એવો મળે, કૃષ્ણ પૂછાય, ઉભો રે જરા, શું ગાંડા કાઢસ? આ ઈસુ તો દીકરો હોય તો પછી દીકરો હોય તો બાકીના બધા સંબંધ હોય તો સંબંધવાળો જીવ સંસારી કહેવાય કે ઈશ્વર કહેવાય? જેને સંસાર છે, સંસારના સંબંધો છે, તો પછી આપણે શું ખોટા છીએ? અહીંયા કે છે કે મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ સી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ સી રીતે કહી શકીએ? ઈશ્વરને સંસારી ઠેરાવવા પડે, ઈશ્વરને ગૃહસ્થી માનવા પડે, નહીં તો એનો દીકરો કેવી રીતે કેવું? અને કહીએ તો તેની ઉત્પત્તિ સી રીતે કહીએ? બંનેને અનાદિ માનીએ કે ભાઈ ઉત્પત્તિની વાત મૂકો, અનાદિથી છે ઈશ્વર અને ઈશ્વરનો પુત્ર, બે અનાદિથી છે, એટલે માનો ને બધી ઝંઝટ પડી ગઈ. તો અનાદિમાં પિતા પુત્ર પણ કેવી રીતે બંધ બેસે? બેયનું અસ્તિત્વ અનાદિથી છે, અનાદિમાં. તો પિતા પુત્રમાં એક પહેલા અને બીજો પછી એમ હોય ને, ક્રમ હોય. અનાદિમાં ક્રમ ન હોય. વાત બેસે છે, સમજાય છે ને? કે અનાદિ માનીએ તો પિતા પુત્ર કેવી રીતે બંધ બેસે? કેમ કે પિતા પુત્રમાં તો એક છે અને બીજો પછી અંતરાલ છે એમાં. તો બંનેને જો અનાદિ માનીએ તો પણ આ પિતા પુત્રનો વ્યવહાર, આ સંબંધ બંધ બેસતો નથી. એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને લાગે છે કે એ વાત યથાયોગ્ય નથી. શું? કે ઈસુ તે ઈશ્વરનો અવતાર છે, તેનો પુત્ર છે, હતો અને રહેશે. આ બધી વાત રૂપક તરીકે કેવી હોય તો કહો, પણ પ્રમાણથી વાત બેસતી નથી. કેટલી સરસ રીતે સમાધાન આપે છે. અને જગતની અંદર ચાલતા દર્શનો બેઝિકલી કેટલા ખોટા છે, કેવી ખોટી માન્યતા ઉપર આ દર્શનો ઊભા છે. આની દાર્શનિક માન્યતા જ મૂળભૂત ખોટી છે. પણ જીવ જો વિચાર ન કરે તત્વથી, એટલે બહુ સરસ આપણા દર્શનમાં કહ્યું છે કે પ્રત્યેક વાતનો તત્વથી વિચાર કરો. આડી અવડી વાતથી વિચાર કરવાથી તત્વ પામી નહીં શકાય. આ જીવની મુશ્કેલી એ છે કે એટલો બધો પ્રભાવમાં અંજાઈ જાય છે, એટલી બધી બિનજરૂરી વાતની અંદર ખેંચાઈ જાય છે, એટલો બધો લાગણીના પ્રવાહમાં અને આવેશમાં તણાઈ જાય છે કે બિનજરૂરી વાત ઉપર વયો જાય છે. જરૂરી વાત એ છે તત્વને સમજો. સમ્યક દર્શનનો અર્થ જ કે પદાર્થનું તાત્વિક સ્વરૂપ જેમ યથાર્થ છે તે સમજવું અને તેની શ્રદ્ધા થવી, તે સમ્યક દર્શન છે. હું આત્મા છું, આ સમ્યક દર્શન. તો હું દેહ નથી, અનાદિથી દેહ ધારણ કરું છું, અનેક વિધ પ્રકારના દેહ ધારણ કર્યા છે, અનેક પ્રકારના દેહમાં હું પણ માનીને અનેક પ્રકારના કાર્યો સંસારમાં કર્યા છે, અને મારું કેટલી જગ્યાએ આરંભ સમારંભ પડ્યા છે આ જન્મના ને અન્ય જન્મોના, બધા ખોટા છે, મિથ્યા છે. કારણ કે હું તે દેહ નથી, હું તે દેહ નથી, તો આ સંસાર તે મારો નથી. ક્યાં જો સત્ય નહીં પકડાય, તત્વ નહીં આવે, તો સંકેત ક્યાંથી પ્રગટશે? આને તો સમ્યક દર્શને જોયું છે ને, ઘર મારું રહે એ પણ જોઈ છે. મને સમ્યક દર્શન થઈ ગયું, આ બધું મારું છે. વાહ, તને સમ્યક દર્શન ગજબનું થઈ ગયું. કયું સમ્યક દર્શન થયું? કઈ ચોપડીનું થયું? દેહનું મમત્વ જતું નથી, અહંભાવ તૂટતો નથી, મમત્વનો સંસાર ઓગળતો નથી, અને સમ્યક દર્શન થયું તને. પદાર્થને શું જાણ્યું? શેનાથી જાણ્યું? હું આત્મા છું. તું આત્મા છું એ જાણવાથી વાત પૂરી નથી થતી. તું આત્મા છું એમ જાણવાથી વાત પૂરી થતી દેહાદિ સ્વરૂપ તે હું નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી એ પહેલા નક્કી કર. શું કહ્યું 692માં આત્મભાવનામાં પેલું વાક્ય, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ, આદિ કહેતા આખો સંસાર પરિગ્રહ સંગ્રહ બધો, કોઈ પણ મારા નથી. પછી નક્કી કરે છે કે હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આપણે પેલું વાક્ય નથી બોલવું, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી વાત બોલો, આત્મા છું, બોલો આત્મા છું, આત્મા એક જ આત્મા. હમણાં એક અમે આશ્રમમાં ગયા હતા, બસ જ્યાં હમો મળે ભાઈ એવો બસ ચડી ગયો મગજમાં ધૂન, પ્રસન્નભાઈ એક જ આત્મા, હું એક જ આત્મા. 10 વાર મને ભાઈ વધતું છું આત્મા કે તો લખી દઉં. હવે મેં કીધું પણ પાછો ક્યાં આવેલો, તો કે બસ આપણે જાઉં છું આણંદમાં, મારે એક દુકાન છે ને પાછી, અહીંયા 2 વાર ટાઈમ થઈ ગયો, છોકરો અત્યારે આવી ગયો છે. બોલ આને શું આ ગણપણને ક્યાં લેવું? એટલે પછી એક ભાઈ મને મળ્યા એટલે પૂછ્યું કે તમે ત્યાં ગયા તમે? હા. મને કહો એક આત્મા વાળો મેળ્યો? મને મેળ્યો તો ઘણી વાર મેળ્યો. આવું આવું જીવને આ બધા લાગણી આવે જ, ટૂંકી બુદ્ધિ ભાવનાનો ખોટો આવેગ એમાં તણાઈ જઈએ છે. આ બધા રાગના ચાળા છે, આ ચૈતન્યની ઓળખાણ નથી. જ્યાં મારાપણાનો ભાવ આવી જાય તો ત્યાં ચૈતન્ય મંદ પડી જાય. એટલે એટલી સરસ વાત કરી છે એમ કે આ વાત અમને યથાયોગ્ય નહીં લાગે. આપણે કહીએ કે બધાય ધર્મ હરખા, ના. આત્મા સંબંધી શું ધારણા છે એનો વિચાર કરવો પડે, ઈશ્વર સંબંધી શું ધારણા છે એનો વિચાર કરવો પડે, જગત સંબંધી શું ધારણા છે એનો વિચાર કરવો પડે, અને અરસપરસ શું સંબંધ છે એ પણ જાણવું પડે. આત્માની વ્યવસ્થા અને કર્મની વ્યવસ્થા અનાદિ છે તે જાણે છે, અને કર્મની વ્યવસ્થાની જે કંઈ પરિણામ છે ટાળી શકાય છે આવું આત્માનું સામર્થ્ય છે. કોઈની કૃપા નહીં, કોઈના સહારે નહીં, કોઈની ગુલામી નહીં, આવું આત્માનું આધિપત્ય એ છે દર્શનમાં. અમે તો કહીએ છીએ કે આત્મા એક ચૈતન્ય તત્વ છે, એ અનંત જ્ઞાનયુક્ત છે, અનંત દર્શનયુક્ત છે, અનંત સામર્થ્યયુક્ત છે, અનંત વીર્યયુક્ત છે, અનંત સુખનું ધામ છે, અને પરમાનંદ એમાંથી પ્રગટે છે. એને પછી પોતાની પૂર્ણતા માટે જગતના કોઈ પણ પદાર્થની એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, એના શુદ્ધ ચૈતન્યને એક પણ પદાર્થનો સ્પર્શ નથી, એક પરમાણુનો પણ, અને છતાં એની પૂર્ણતામાં કોઈ બાધા નથી. તત્વને સમજવું, તત્વની દ્રષ્ટિ રાખવી, સમ્યક દર્શન શું છે, સંકિત શું છે, જેટલું સાચું સમજાશે આખો માર્ગ સમજણનો છે. બોધ સદગુરુનો છે, સમજણ આપણી છે. આપણે સમજણ કેળવવી જોઈએ, અને સમજણ એ આપણી પોતાની સંઘની પણા એની માલિકી આપણી છે. વિચારવું, ખૂબ વિચારવું, મનન ચિંતન કરીએ અને વિચારીએ તો જવાબ તો અંદરથી જ મળશે, બહારથી નહીં આવે. બહારથી આવેલા જવાબ સાથે ટેલી થશે પણ મળશે અંદરથી. આ આખી સાધનાની પ્રક્રિયા છે. યુ લિસન ધ વોઇસ ઓફ સાયલન્સ, વોઇસ કમ્સ ફ્રોમ વિધિન એન્ડ નોટ ફ્રોમ વિધાઉટ. આ એક મૌનની પોકાર છે, ગર્જના છે, અવાજ છે, એને સાંભળો. અને એ અવાજ અંદરથી આવશે, બહારથી નહીં, બહારથી નહીં. પરંતુ આવા સત્યને પામેલા લોકોના અવાજ સાથે આપણો અવાજ મેળ થશે, તેલી થશે. પ્રશ્ન 15, જૂના કરારમાં જે ભવિષ્ય બાક્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. આ બાઇબલ પેલા એક જૂનો કરાર, એને ત્યાં બે, જૂનો કરાર ને નવો કરાર. આ બાઇબલ અત્યારે છે નવું, ઈસુએ રચ્યું એ નવો કરાર છે, એના પહેલા એક જૂનો કરાર હતો અને જૂના કરારમાં એમ કે આવી બધી ભવિષ્યવાણી આવી હતી અને એ બધું સાચું પડ્યું છે. ઈશુ વિશેનું અંદર બધું બયાન છે. કૃપાળુદેવ જવાબ આપે છે, એમ હોય તો પણ તેથી તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો ઘટે છે, જૂનો કરાર અને બંને વિશે વિચાર કરવો ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈશુને ઈશ્વર અવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમ કે જ્યોતિષ આદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. સામાન્ય જ્યોતિષના જ્ઞાનથી પણ કહી શકાય કોઈ મહાપુરુષ છે થશે વગેરે વગેરે કહી શકાય, પણ એનાથી કાંઈ ઈશુનું ઈશ્વર પણ સિદ્ધ નથી થતું એ બળવાન પ્રમાણ નથી. ઈશ્વરની આવી કોઈ ભવિષ્યવાણી સાથે સંબંધ નથી, એને આધાર ન માને. જૂના કરારના આધાર ઉપર ઈશ્વરનું ઈશ્વરપણું સિદ્ધ ન કરાય, એનું ઈશ્વરપણું તો અધિક બળવાન છે. આ બધા કરારથી પણ બળવાન છે. અને આવું તો જ્યોતિષ શાસ્ત્રથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્ય વહેતા સંપૂર્ણ એવા મોક્ષ માર્ગના જાણકાર હતા તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે, તેમ બીજા પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. કૃપાળુ દેવ તો જ્યોતિષના એટલા બધા જ્ઞાની હતા, ભૃગુ સંહિતા, ભદ્રબાહુ સંહિતા, બધા જ પ્રકારના જ્યોતિષનો એમને ખૂબ અભ્યાસ થઈ ગયો હતો. અને એવી ઈશ્વરી કૃપા હશે એની પ્રતિભામાં કે જ્યોતિષનું જ્ઞાન એને સરળ થઈ ગયું હતું. નષ્ટ વિદ્યાનો યોગ એ કરી શકતા. અનેક પ્રકારના ઉદાહરણો આપણે કહીએ કે માત્ર કોઈનું કપાળ જોઈને એનો જન્મ, જન્મ તારીખ, જન્મતિથિ, જન્મવાર, જન્મ સમય બધું કહી આપે. આવું તો તે વખતે શંકર પંચોલી જે હતો જેતપુરની અંદર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત કંઈક જ્યોતિષકાર, એણે કહ્યું કે અમારે જ્યોતિષોની અંદર એક વારાણસીની અંદર એક ભટ્ટારક છે કે જેને જ્ઞાન છે પણ એ પણ આવો નષ્ટ વિદ્યાનો યોગ જાણતા નથી, આમાં તો હજારો રૂપિયાની કમાણી થાય એમ છે. એણે કીધું કૃપાળુદેવને કે મને તમે શીખવાડો. કૃપાળુદેવ કહે છે શીખવાડી શકાય એમ નથી. આ તો અદ્ભુત આ સાધનાનો વિષય છે. સાધનામાંથી સિદ્ધિ ઉત્પન્ન થાય છે, આ બધી આત્માની લબ્ધિ છે અને આત્માની શક્તિઓ આત્મસાધનાથી થાય છે. સાચી સાધના હોય તો થાય. એટલે કહે છે કે ભલે કદાચ આવી વાત કોઈએ જણાવી હોય પણ એ વાત લખનાર એ મોક્ષ માર્ગનો જાણકાર હતો એવું જ્યાં સુધી પ્રમાણથી સિદ્ધ ન થાય ત્યાં સુધી એક માત્ર ભવિષ્યવાણી છે. ભવિષ્યવાણી તો બીજા શાસ્ત્ર એટલે જ્યોતિષ આદિ શાસ્ત્રના આધાર ઉપર નિમિત્ત શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, અનેક પ્રકારની વિદ્યાઓ છે, 72 પ્રકારની વિદ્યાઓ છે, જુદી જુદી વિદ્યા, સામુદ્રિક શાસ્ત્ર છે. આ બધા શાસ્ત્રને પોતપોતાની છે પણ એકે શાસ્ત્ર પરિપૂર્ણ નથી, કારણ કે આત્મા સંબંધી નથી, એ પરિપૂર્ણ નથી. એટલે એને કંઈ ને કંઈ સાપેક્ષતા રહેલી છે. એનો બતાવનાર છે એ કેટલો જ્ઞાની છે એ નક્કી કરવું પડે. જેમ કૃપાળુદેવે સુધારસના પ્રશ્નની અંદર 472માં લખ્યું છે કે સુધારસ તો સમજ્યા પણ સુધારસ આપનાર કોણ છે? એ આત્મજ્ઞાનીથી પણ પર હોવો જોઈએ, એટલે એટલી ઉપરની દશાનો હોવો જોઈએ. હું તમે સુધારસ આપીએ એટલે વાટકો ભરીને પી જા, ચમચી ભરીને ચાખી લે, વાત નહીં. આપનાર કોણ છે, કહેનાર કોણ છે? એ મોક્ષ માર્ગના જાણનાર હતા તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય પણ એક શ્રદ્ધાગ્રાહ્ય છે. એ પછી શ્રદ્ધાનો વિષય બને, અંધશ્રદ્ધાનો બને, વ્યક્તિગત દ્રષ્ટિરાગનો વિષય બની જાય. મને કોઈના પ્રત્યે વિશેષ રાગ હોય ને બસ એ મને જે કહે એને બસ પાણી આપ્યું એટલે આપણું તો કલ્યાણ થઈ ગયું, એને માત્ર ભભૂતિ છાંટી આપણું કલ્યાણ થઈ ગયું, આ શ્રદ્ધાનો વિષય છે? ના, નથી. શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાથી ગ્રાહ્ય થઈ શકે કે ભાઈ મને તો આવું માન્યું કેમ કે મેં વિચારવાનું બંધ કર્યું. જ્ઞાની કહે છે બીજા પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવતું, બીજા પ્રમાણોથી તારી માન્યતા હાનિ પામી શકે છે. જો એથી ઉત્કૃષ્ટ પ્રમાણ સાચો જ્ઞાની જો આવે તે જ્ઞાનના આધારે એ કહી શકે કે તારી માન્યતા કલ્યાણકારક નથી, તારી શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા છે, સત્ય શ્રદ્ધા નથી. બીજા પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. પ્રશ્ન 16. ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિશે લખ્યું છે. ઉત્તર: ઈસુના ચમત્કાર, ઈસુને ફાંસીએ ચડાવ્યા, ત્રીજે દિવસે હાજર થયા પાછા એ શરીરમાં, અને પાછું વળી બોધ આપ્યો વગેરે વગેરે છે. ઈસુના ચમત્કારો બધા આવ્યા છે. કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી. એ જ કાયા છે, અને એ જ કાયામાં એ જીવ જે ચાલ્યો ગયો છે એ જ જીવ એમાં દાખલ થાય, અથવા એમાં બીજા જીવને દાખલ કરીએ તો તે બની શકે એવું સંભવતું નથી, અને એમ થાય તો પછી કર્માદિકની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. તો કર્મની જે વ્યવસ્થા છે, આયુ કર્મ પૂરું થાય, જે શરીર સંબંધી દેહને જે પ્રારબ્ધ નિશ્ચિત હશે તે પ્રારબ્ધ સંપ્રાપ્ત થાય, તે દેહનો વિયોગ નિશ્ચિત છે, ગમે ત્યારે પણ તેનો વિયોગ નિશ્ચિત છે. તો કાયા અને જીવનો સંબંધ ક્યાં સુધી, અને એના આધાર ઉપર કયું શાસ્ત્ર? કર્મશાસ્ત્ર. કે જીવને કાયા સાથેનો સંબંધ એનો કર્મ સાથેનો સંબંધ છે, એ પૂરો થયો તો ત્યાં પછી એને કોઈ રોકી રાખનાર છે નહીં, એટલે કે તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે. કર્મની સામે બીજું શાસ્ત્ર છે યોગ. યોગની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થઈ શકે છે, અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ પણ કહેવાય નહીં. ઈસુ કદાચ એવા પરમ યોગી હોય. આપણે ત્યાં એક કથા આવે છે શંકરાચાર્યજી મહારાજની. શંકરાજી મહારાજે પરકાયા પ્રવેશ કર્યો હતો. એ વાદ વિવાદ કરે છે, અને વાદ વિવાદની અંદર પ્રશ્ન આવે છે સંભોગના સુખનો. હવે શંકરાચાર્યજી તો આ જીવન બ્રહ્મચારી છે, તો કે આ વાત અનુભવ વિના તો હું કેવી રીતે કહું? અને એમાં એ પરકાયા પ્રવેશને પછી એની આખી કથા છે પુરાણની, એક કથા નથી પણ એ એક યોગની સિદ્ધિ છે. યોગીઓ પોતાના આત્મપ્રદેશને બહાર કાઢી અને પાછા ફરીથી એમાં દાખલ થઈ શકે છે. આપણે ત્યાં સમુદ્ઘાતની વ્યવસ્થા છે, એ પણ એ જ છે કે કેવળ જ્ઞાનીઓ મહાયોગીઓ એ ધારે તો એ પોતે સમુદ્ઘાત કરે, અને આહારક શરીર એટલે બહુ પ્રખર યોગી સંયમી જેને કોઈ શાસ્ત્રમાં સત્યમાં ક્યાંય શંકા ઉત્પન્ન થાય તો એ જ્ઞાની પુરુષની સમીપે જઈ શકે છે આહારક શરીર બનાવીને. ભગવાન કુંદકુંદાચાર્યજી એ રીતે મહાવિદેય ક્ષેત્રમાં પરમાત્મા શ્રી સિમંદર સ્વામી પાસે ગયા એવું આપણે ત્યાં ઉદાહરણ છે. આવું બધું બની શકે, આ યોગાદિક સિદ્ધિ છે, આ બધી યોગાદિક સિદ્ધિ છે. અને એવી જો ઈશુને હોય તો તદ્દન ખોટું છે અથવા અસંભવિત છે એમ કહેવાય નહીં. એટલે અમે અસંભવિત છે એમ નથી કહેતા કે ઈસુ આવ્યા હશે, ફરીથી દાખલ થયા હશે, પેલા ગયા હશે, કેવી રીતે ગયા, યોગથી ગયા, એ આખી વાત જુદી છે. પણ તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે. ગમે તેવી સિદ્ધિ મળે આવી યોગની, એ બધી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય પાસે બસ આ શ્રદ્ધાના સંકેતનો પાયો. આત્માથી સૌ હીન, જગતમાં ગમે તેટલું બને પણ આત્માના ઐશ્વર્ય, આત્માની સમૃદ્ધિ, આત્માની પૂર્ણતા એની પાસે તો બધું ઓછું ઓછું ને ઓછું, અલ્પ જ છે. પૂર્ણ એવું દ્રવ્ય હોય તો તે ચૈતન્ય, અને એવું દ્રવ્ય તે હું, એ સહજ પૂર્ણ અવસ્થાવાન ચૈતન્ય દ્રવ્ય છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્યનો ધારક છું. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્ય હોય તો હું છું. અપ્રગટ અવસ્થામાં લાચાર છું, દીન છું, હીન છું, પણ પ્રગસ્તાવા પ્રગટ અવસ્થાની અંદર બુદ્ધ છું, સિદ્ધ છું, પૂર્ણ છું. માત્ર અવસ્થા ફેર હોઈ શકે છે, તત્વનો ફેર નથી, દ્રવ્યોનો ફેર નથી, જાતિનો ફેર નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આ મારી સમજ નથી ત્યાં સુધી આ બધો વાંધો છે. એકવાર સમજ સમ્યક આવી જાય, સમજણ સાચી આવી જાય, સમજણ યથાર્થ આવી જાય, સમજણ તાત્વિક આવી જાય, તો આ બધું સમાધાન થઈ શકે. આ બધો ખેલ સમજણનો છે. સમજણ થતી નથી અને આપણે સમજણ માટે પ્રયત્ન કરતા નથી. ઘણીવાર આપણે સાધનામાં એટલા બધા લાગી જઈએ, એટલો પ્રયત્ન સમજણ માટે કરતા નથી. ખરેખર તો જો સમજણ માટે પ્રયત્ન કરે તો એને સાધનાનું પરિણામ જે સાધનાથી મળે કે ન મળે, પણ સમજણથી તો મળી જ જાય. એટલે કૃપાળુદેવે કીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના, સાધના તો ઘણી કરી, એ કીધું યમ નિયમમાં કેટલી કરી છે, વ સાધનવાર અનંત કયો, સમજ્યા વિના કર્યું છે. એટલે કહે છે કે એવી સિદ્ધિઓ, આવી યોગની સિદ્ધિઓ મૃત શરીરની અંદર પણ ફરીથી દાખલ થઈ શકાય અથવા બીજા જીવને દાખલ કરાવી શકાય, આવી સિદ્ધિઓ હોય સંભવિત છે. પણ આવી બધી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય પાસે અલ્પ છે. આત્માનું ઐશ્વર્ય તેથી અનંત ગુણ મહત સંભવે છે. આત્માનું ઐશ્વર્ય કેટલું? અનંત ગુણું. જો તને એમ થાય કે ઈસુ ખ્રિસ્તની કેવો જબરજસ્ત માણસ, 3 દિવસ પછી પોતાની કાયામાં પ્રવેશ કર્યો, આ તો કેવું જબરજસ્ત કહેવાય. તો કે જે આત્માનું ઐશ્વર્ય આનાથી કેટલા ગણું? અનંત ગણું છે. આ તો એની પાણે નથી, ચિંતા કરમાં. એને કારણે શ્રદ્ધા ફેબીશ ના અહોભાવમાં આવી જઈશ, માં હું ધો પડીશ માં પાછો હવડો હાલજે, ઉભો રહેજે જ્યાં છો અહીંયા. આત્માનું ઐશ્વર્ય તેથી અનંત ગુણ મહત, મહત એટલે મહાન, અનંત ગણું મહાન છે આત્માનું ઐશ્વર્ય. આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે. હવે જે કંઈ પૂછવું એ ક્રિશ્ચિયન હવે રૂબરૂ મળો ત્યારે વાત કરજે. આ બધું સંક્ષેપમાં તો બાઇબલ, ઈસુ અને ખ્રિસ્તી ધર્મ વિશેના પ્રશ્નો હતા, એ પૂરા થાય છે ફરી આગળ વિશેષ અવસરે.